આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં અભિધમ દિવસ સમારોહમાં પ્રધાનમંત્રીએ કહ્યું, ભાષા, સાહિત્ય, કળા અને આધ્યાત્મિકતા જેવા સાંસ્કૃતિક સ્તંભો દેશની ઓળખ બનાવે છે. સર્વોચ્ચ અદાલતે આસામમાં ગેરકાયદે પ્રવાસીઓને ભારતીય નાગરિકત્વ આપવા સંબંધિત નાગરિકતા અધિનિયમની ધારા 6A બંધારણીય માન્યતાને યથાવત રાખી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 દિવસના પ્રવાસ માટે મલાવી પહોંચ્યા. નાયબ સિંહ સૈની થોડી જ ક્ષણોમાં હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. હવામાન વિભાગે આજે દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને બેંગ્લોરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ રમાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભાષા, સાહિત્ય, કળા અને આધ્યાત્મિકતા જેવા સાંસ્કૃતિક સ્તંભો દેશની ઓળખ બનાવે છે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય અભિધમ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ ભગવાનના બુદ્ધના ઉપદેશ અંગે ધ્યાન દોર્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે ભારતે અમૃતકાળ તરીકે ઓળખાતી પરિવર્તન યાત્રા શરૂ કરી છે, જે વર્ષ 2047માં પૂર્ણ થશે. આ સમયગાળો વિકસિત ભારતના ઉદ્ધવનો સાક્ષી બનશે. ભગવાન બુદ્ધના જ્ઞાન દ્વારા સંચાલિત દેશનો વિકાસ રોડમેપ એ અભૂતપૂર્વ અને સકારાત્મક ફેરફારો લાવશે. ભગવાન બુદ્ધના ઉપદેશોને અનુસરીને દેશ વિકાસનો નવો માર્ગ અપનાવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ દેશના યુવાનોને વિજ્ઞાન અને ટેકનોલોજીના વિશ્વનું નેતૃત્વ કરતી વખતે પોતાની સંસ્કૃતિ અને મૂલ્યો પર ગૌરવ લેવા આહવાન કર્યું હતું. તાજેતરમાં જ સરકારે પાલી ભાષાને શાસ્ત્રીય ભાષા તરીકેનો દરજ્જો આપ્યો છે તે અંગે શ્રી મોદીએ કહ્યું કે ભાષાઓ માત્ર સંવાદનું માધ્યમ જ નહીં પરંતુ સંસ્કૃતિ અને સભ્યતાનું આત્મા છે.
અભિધમ દિવસ હમે યાદ દિલાતા હૈ કે કરુણા ઓર સદભાવના સે હી હમ દુનિયા કો ઓર બહેતર બના સકતે હૈ.
સર્વોચ્ચ અદાલતે 4-1 બહુમતીના નિર્ણયમાં આસામમાં ગેરકાયદે પ્રવાસીઓને ભારતીય નાગરિકત્વ આપવા સંબંધિત નાગરિકતા અધિનિયમની ધારા 6A બંધારણીય માન્યતાને યથાવત રાખી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી 5 ન્યાયાધીશોની પીઠે કહ્યું કે આસામ સમજૂતી ગેરકાયદે શરણાર્થીઓની સમસ્યાનો રાજકીય ઉકેલ છે. ન્યાયાધીશ સૂર્યકાંત, એમ સુંદરેશ અને મનોજ મિશ્રાએ પોતાના ચુકાદામાં કહ્યું કે સંસદ પાસે આ જોગવાઈને લાગુ કરવાની કાયદાકીય ક્ષમતા હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 3 દિવસના પ્રવાસે મલાવી પહોંચ્યા છે. ત્યાં તેઓ મલાવીના નેતૃત્વ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે અને ભારતીય સમુદાયને પણ મળશે. રાષ્ટ્રપતિ ગઈકાલે મોરિટાનિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઓલ્દ ગજુઆનીની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચામાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા 4 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ભારતમાં 22 લાખ કરોડ રૂપિયાના કદ સાથે અને લગભગ તમામ વૈશ્વિક ઓટો કંપનીઓની હાજરી સાથે વિશ્વનો 3જો સૌથી મોટો ઓટોમોબાઈલ ઉદ્યોગ છે. નીતિ આયોગ દ્વારા આયોજિત નવી દિલ્હીમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય મિથેનોલ પરિષદનું ઉદઘાટન પ્રસંગે શ્રી ગડકરીએ આમ જણાવ્યું હતું. શ્રી ગડકરીએ કહ્યું કે સરકાર અલ્ટ્રા એન્ફોર્મેન્સ કોન્ક્રીટના ઉપયોગથી બ્રિજ અને મેટ્રોના નિર્માણની કિંમતમાં 25% જેટલો ઘટાડો કરી કામ કરી રહી છે. બાયોડીઝલ અને વૈકલ્પિક ઇંધણની નિકાસ કરવાની વિશાળ સંભાવના છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં લગભગ 1 કરોડ 50 લાખ યુવાનોને રોજગાર આપવા માટે ઉદ્યોગ જવાબદાર છે. ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબ સિંહ સૈની આજે સતત બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે થોડી જ વારમાં શપથ લેશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે. અગાઉ ગઈકાલે શ્રી સૈની રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેયને મળ્યા હતા અને ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. દરમિયાન શ્રી સૈનીએ કહ્યું કે રાજ્યમાં 24,000 સરકારી નોકરીઓ માટે આયોજિત ભરતી પરીક્ષાના પરિણામ આજે જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે હરિયાણા જાહેર સેવા આયોગ અને હરિયાણા સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોને ચારિત્ર્ય ચકાસણી અને મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવા માટે વધારાનો સમય પણ આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંદીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની પરિષદની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. ભારતીય જનતા પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સંમેલન હરિયાણાના મુખ્યમંત્રી શપથ ગ્રહણ સમારોહ બાદ તરત જ શરૂ થશે. સંમેલનમાં રાષ્ટ્રીય વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ પ્રસંગે બંધારણના અમૃત મહોત્સવના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. હાલમાં દેશમાં 13 મુખ્યમંત્રીઓ અને 16 નાયબ મુખ્યમંત્રીઓ ભાજપના છે, જ્યારે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, બિહાર, સિક્કિમ, નાગાલેન્ડ અને મેઘાલયના મુખ્યમંત્રીઓ પક્ષના સહયોગી પક્ષોમાંથી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABAD ફોલો કરી શકો છો. હવામાન વિભાગે આજે દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પોન્ડિચેરી, દક્ષિણ આંધ્રપ્રદેશ, રાયલસીમા, કેરળ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે બપોર સુધી દક્ષિણ પશ્ચિમ અને તેને અડીને આવેલા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી, તમિલનાડુ, પોન્ડિચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયોકાંઠો દરિયો તોફાની રહેશે. માછીમારોને આ વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવી છે અને જે લોકો દરિયામાં ગયા હતા તેમને પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ હાલમાં બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારત પહેલી બેટિંગ કરી રહ્યું છે. ભારત 31.2 ઓવરમાં માત્ર 46 રન બનીને ઓલ આઉટ થઈ ગયું હતું. ભારત તરફથી ઓપનિંગ કરવામાં આવેલા યશસ્વી જયસ્વાલ માત્ર 13 અને સુકાની રોહિત શર્મા માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયા હતા, જ્યારે વિરાટ કોહલી, સરફરાઝ ખાન, KL રાહુલ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન એક પણ રન બનાવી ન શક્યા. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ 4 અને વિલિયમ ઓરુકેએ 3 અને ટીમ સાઉથીએ 1 વિકેટ ઝડપી હતી. બેડમિન્ટનમાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ આજે ડેનમાર્ક ઓપનમાં મહિલા સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ચીનના હાન્યુ સામે રમશે. મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 1:50 શરૂ થશે. સિંધુ નવા કોચ અનુપ શ્રીધર અને કોરિયાના લી હ્યુન ઇલના માર્ગદર્શન હેઠળ રમી રહ્યા છે. સ્પર્ધામાં ભારતીય શટલર પડકારજનક સિઝન બાદ પોતાનું ફોર્મ પાછું મેળવવા અને ટાઇટલ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. આસામનું કાઝીરંગા રાષ્ટ્રીય પાર્ક સૌથી વધુ સંખ્યામાં પતંગિયાઓ સાથે દેશનું બીજું મોટું ઉદ્યાન બની ગયું છે. અહીં પતંગિયાઓની 446 વધુ પ્રજાતિઓ છે. અરૂણાચલ પ્રદેશનું નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન સૌથી વધુ સંખ્યામાં પતંગિયા સાથે પ્રથમ ક્રમે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરગને કહ્યું કે લોકોને સાચી માહિતી અને ગુણવત્તાયુક્ત સામગ્રી આપવાની બ્રોડકાસ્ટર્સની મોટી જવાબદારી છે. આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ ખાતે યોજાયેલા બ્રોડકાસ્ટિંગ સેક્ટરમાં ઇમર્જિંગ ટ્રેન્ડ્સ અને ટેકનોલોજી અંગેના પરિસંવાદને સંબોધતા ડોક્ટર મુરગને પ્રસારણની પરિવર્તનશીલ શક્તિ અને ભવિષ્ય માટે નવી ટેકનિકને અપનાવવાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં 234 નવા શહેરોમાં 730 નવી ખાનગી રેડિયો ચેનલોની સ્થાપનાને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ પ્રસારણ ક્ષેત્રમાં નિયમનકારી નવીનતાને મહત્વપૂર્ણ ભૂમિકા અને ઉભરતી તકનીકોથી આગળ રહેવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. વિશ્વ આંતરરાષ્ટ્રીય નિશાનેબાજ રમતગમત સંઘ એટલે કે ISSF નિશાનેબાજી વિશ્વકપની ફાઇનલમાં ગનેમત શેખોએ આજે નવી દિલ્હીમાં મહિલાઓની સ્કીટની ફાઇનલની સ્પર્ધામાં 6 ક્રમાંક પર રહ્યા હતા. પહેલા તેઓ 2 ક્રમાંક પર હતા, પરંતુ સતત 2 શોટ ચૂકી જવાને કારણે ચંદ્રકની સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હતા. સાફ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપ 2024માં ભારત આજે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ નેપાળના કાઠમંડુમાં ભારતીય સમય મુજબ સાંજે 5:15 શરૂ થશે. આસામમાં આજે પાકના તહેવાર કાટી બિહુ ઉજવવામાં આવી રહ્યો છે. આ રાજ્યના ત્રિબિહુ તહેવારોમાંથી એક છે અને સારા પાક તેમજ ખેતીની સમૃદ્ધિ માટે ઉજવાય છે. નવી દિલ્હીમાં અભિધમ્મ દિવસના સમારોહમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભાષા સાહિત્ય, કળા અને આધ્યાત્મિકતા જેવા સાંસ્કૃતિક સ્તંભો દેશની ઓળખ બનાવે છે. સર્વોચ્ચ અદાલતે આસામમાં ગેરકાયદે પ્રવાસીઓને ભારતીય નાગરિકત્વ આપવા સંબંધિત નાગરિકતા અધિનિયમની ધારા 6A બંધારણીય માન્યતાને યથાવત રાખી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 દિવસના પ્રવાસ માટે મલાવી પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.